તારીખ 7/7/1998 શ્રી સમયસર શ્લોક 17-19 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સરમ પ્રવચન નંબર 304
સમયસર પરમાણુ જીવ અધિકાર 16મી ગાથા ઉપરના શ્લોક છે, કળશ છે, 17મો કળશ છે. દર્શન જ્ઞાન ચારિત્રે સ્ત્રીભિ પરિણતત્વતઃ એકોપિ ત્રિસ્વભાવાત્વાત્ વ્યવહારેણ મેચકઃ. આત્મા એક છે, શું કહે છે કે આત્મા એક છે નિશ્ચયથી, શું તો પણ વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ તો વ્યવહારેણ વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ તો ત્રણ સ્વભાવપણાને લીધે અનેકાકાર રૂપ મેચક છે. ત્રણ સ્વભાવ એટલે દર્શન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, આવો આગળ પ્રમાણે, અને ચારિત્ર સ્વભાવ. એવા ત્રણ સ્વભાવ છે તો એ ત્રણ સ્વભાવપણાને લીધે અનેકાકાર રૂપ એટલે મેચક પણ છે. મેચક કયો કે અનેકાકાર, મેચક છે શાસ્ત્રીય જૈન શાસ્ત્રીય પરિભાષાનો શબ્દ છે. મેચક પણ છે એટલે ત્રણ પણ પણ છે અને એક પણ પણ છે. એક પણ નિશ્ચયથી છે, ત્રણ પણ વ્યવહારથી છે. ત્રણ પણ જાણવાનો વિષય છે, એક પણ અવલંબનનો વિષય છે. એમ લેવું નિશ્ચય વ્યવહારમાં, એમ લેવું કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, નિશ્ચય અવલંબન કરવાથી એનું પ્રયોજન સદાય છે. કારણ કે દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ ભાવે પરિણમે છે, શ્રદ્ધાએ પરિણમે છે, જ્ઞાને પણ પરિણમે છે, અને સ્થિરતાએ વિતરાગતાએ પણ પરિણમે છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયે આત્મા એક છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી, નિશ્ચય નહીંથી જોઈએ તો આત્મા એક છે. આ નયને પ્રધાન કરીને કહેવામાં આવે ત્યારે પર્યાયાર્થિક નહીં ગૌણ થયો, તેથી એકને ત્રણ રૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો, અસત્યાર્થ પણ થયો. વ્યવહાર થયો અને અસત્યાર્થ પણ થયો. આ અસત્યાર્થ પણ કહેવું ગૌણ કે ત્યાં સુધી એટલું બધું ન લાગે, પણ અસત્યાર્થ કયો, સત્ય નથી એમ કહો, ત્યારે એમ એક વિદવત્તાની દ્રષ્ટિએ એમ લાગે કે પણ ત્રણ દર્શન જ્ઞાન ચારિત્ર પણ નિશ્ચય જ એનું સ્વરૂપ છે. દર્શન એ સ્વભાવ છે, જ્ઞાન પણ એનો સ્વભાવ છે, ચારિત્ર એનો સ્વભાવ છે, અને સ્વભાવ છે તે નિશ્ચયથી હોય તો કે અહીંયા એમ નથી. સ્વભાવથી તો ત્રણે સ્વભાવથી બધા ગુણોનું એકરૂપપણું છે. સ્વભાવ કહેતા ભેદ નથી. આત્માનો સ્વભાવ એમ કહો એટલે અનંત ગુણોનું એકરૂપપણું છે. અહીંયા ત્રણપણાનો નિષેધ છે. તો કે નિષેધ શા માટે પણ કરવો? ત્રણપણું પણ એક અપેક્ષા એ તો છે. પછી અસત્યાર્થ કહીને એટલો બધો નિષેધ શું કરવા? ગૌણ કરાવો ત્યાં સુધી ઠીક છે. તો કે એ ત્રણપણું વિકલ્પનું નિમિત્ત થાય છે સાધક અવસ્થામાં પણ. સાધક અવસ્થામાં પૂર્ણ વિતરાગતા નહીં હોવાને લીધે જીવ હજી પૂર્ણ વિતરાગી નથી એટલે રાગી છે, અને રાગીને ભેદ છે એ નિમિત્ત, ભેદ છે એ રાગનું નિમિત્ત થાય છે. વિતરાગીને ભેદ છે એ રાગનું નિમિત્ત નથી. કેવળ જ્ઞાનમાં જેટલા ભેદ પ્રભેદ અનંતા જણાય એટલા તો છદ્મસ્તને જણાય પણ નહીં. એને તો એક સમયની પર્યાયના અનંત અવિભાગ પ્રતિછેદો કેવળ જ્ઞાન જાણે છે, એટલું તો કંઈક છદ્મસ્તને જાણે, અને અનંતે અનંત શક્તિઓ કેવળ જ્ઞાન જાણે, છદ્મસ તો અનંતે અનંત શક્તિઓ ન જાણે, સંગ્રહ નહીંથી એમ જાણે કે આત્મામાં અનંત શક્તિ છે, પણ વ્યવહાર નહીંથી કેવી કેવી અનંત છે એવું કાંઈ જાણવાનો સમય પણ નથી એની પાસે, અને શક્તિ પણ નથી, કેમ કે ક્રમથી જાણે તો અનંત કાળ લાગે, તો એ સમય નથી એની પાસે, આયુષ પૂરું થઈ જાય મનુષ્યનું, દેવનું હોય તો દેવનું પૂરું થઈ જાય. કેવળ જ્ઞાનમાં તો શક્તિ એવી છે કે એક જ સમયમાં જાણે છે, છતાં ત્યાં રાગ ઉત્પન્ન ન થાય, કેમ કે પૂર્ણ વિતરાગતા છે. પણ જ્યાં સુધી રાગની યોગ્યતા જીવમાં વિદ્યમાન હોય, ભલે સાધક હોય તો પણ, અને અંશે વિતરાગતા પ્રગટ થઈ હોય તો પણ, ભેદ છે એનું જાણવું થતાં વિકલ્પની ઉત્પત્તિ થાય. ઉપયોગપૂર્વક જાણે તો, અણઉપયોગે જાણે એનો વાંધો નથી, અણઉપયોગે કેવી રીતે જાણે કે નિશ્ચય એક સ્વભાવને અવલંબે જ્યારે નિર્વિકલ્પ દશામાં, ત્યારે જ એને ખરેખર ભેદનું જ્ઞાન થાય છે. એ પહેલાં ભેદ કલ્પના હોય છે, ભેદનું યથાર્થ જ્ઞાન નથી હોતું. અભેદ અનુભવ થાય ત્યારે અભેદની અપેક્ષાએ ભેદ છે, ભેદની અપેક્ષાએ અભેદ છે. અભેદનું જ્ઞાન અનુભવ વિના થાય નહીં. વિકલ્પથી જે લોકો ભેદાભેદનું જ્ઞાન કરે છે તે કલ્પના માત્ર છે, ખરેખર સાચું નથી. પણ અભેદ સ્વરૂપનું અભેદ અવલંબન આવે ત્યારે જે અભેદ અનુભવ થાય, એ વખતે અભેદનું જ્ઞાન અનુભવ જ્ઞાન સાચું થયું, અને ત્યારે જ એને વિપક્ષનું ભેદનું જ્ઞાન થાય યથાર્થ. એ પહેલાં યથાર્થ ન હોય, જાણવાની અપેક્ષાએ ભલે ભૂલવાળું ન હોય, વિદવત્તાની અપેક્ષાએ ભૂલવાળું ન દેખાય, તો પણ યથાર્થ નથી. યથાર્થ ક્યારે કે જાણતા એનું અવલંબન ન લીએ ત્યારે, નહીતર રાગી જીવ જાણતા ઉપયોગ મૂકે એટલે અવલંબન આવે, ને અવલંબન આવે એટલે વિકલ્પ ને રાગની ઉત્પત્તિ થઈ જાય. એટલા માટે એને અસત્યાર્થ અને અભૂતાર્થ કહ્યો છે. આ સમજણની વિવિક્ષાથી વાત કરી, હવે એક અનુભવની વિવિક્ષા એની અંદર જરા ઊંડી છે કે કોઈ પણ જીવ સમયસર છે તો થોડું સૂક્ષ્મ નીકળશે, ન સમજાય તો પૂછી લેવું. કોઈ પણ જીવ અભેદ અનુભવમાં આવે છે ત્યારે એને પોતાનું અભેદ સ્વરૂપ વાસ્તવિકપણે યથાર્થપણે અનુભવ ગોચર જ્ઞાન ગોચર થાય છે, અને ત્યારે એને ભેદ જણાતા જ નથી ને દેખાતા જ નથી, અનુભવમાં આવતા જ નથી, હોવા છતાં પણ. એવું સમજાવવા માટે, એ અનુભવને સમજાવવા માટે એમ કહે છે કે ત્યાં અસત્યાર્થ છે, ભેદ છે એ અસત્યાર્થ છે. સત એટલે હોવું, સત એટલે હોવું, સત ઉપરથી સત્ય શબ્દ થયો છે. સત્ય શબ્દ એટલે સાચું બોલવું એ વાત નથી, અહીંયા મૂળ સત શબ્દ ઉપરથી સત્ય શબ્દ થયો છે, સત્તા શબ્દ થયો છે, મૂળ છે હોવાપણું. તો કે ત્યાં એનું હોવાપણું નથી માટે અસત્ય છે. તો કે કેમ હોવાપણું નથી? હોવાપણું તો અનુભવમાં આવત, હોવાપણું હોત તો અનુભવમાં આવત, માટે અનુભવમાં નથી આવતું માટે હોવાપણું નથી. એટલે એક અપેક્ષાએ હોવાપણું હોવા છતાં પણ અનુભવ પ્રધાનતાથી અનુભવને વર્ણવવામાં આવે ત્યારે, અનુભવને બતાવવો હોય ત્યારે, અનુભવ બતાવી શકાય નહીં એવી ચીજ છે છતાં પણ અનુભવને બતાવવો હોય ત્યારે એને અસત્યાર્થ જ્ઞાનીઓ આચાર્યો કહે છે. એ અમૃતચંદ્ર આચાર્ય 11મી ગાથાની ટીકામાં બહુ જોરથી કહી દીધું કે વ્યવહાર સઘળો એ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, જુઠ્ઠો છે. શું એવા એવા કડક શબ્દો આપ્યા છે. ખોટું જૂઠું એક જ વાત થઈ ને, તો ખોટું કયો કે જૂઠું થયું એક જ વાત થઈ. શું પાછા 12મી ગાથામાં કહે કે જાણેલો પ્રયોજનમાંથી, કેમ કે એટલું જોરથી કહેતા કેટલાક જીવોને કલ્પનાથી અભેદની ભ્રાંતિ થાય છે. એ કલ્પના એ ચડે છે પાછા અભેદની, અને વાસ્તવિકતા જે ભેદ ભેદને જે જાણવાનું પ્રયોજન છે એ પ્રયોજન પણ એનું છૂટી જાય છે, અને પરિણામે અભેદનો વિષય મુખ્ય કરવા છતાં અયથાર્થતા ઉત્પન્ન થાય છે, અને રાગ મટાડીને વિતરાગી અનુભવ કરી શકતો નથી. એ જે એ અભેદના વિકલ્પમાં, જ્ઞાયકના વિકલ્પમાં, વિકલ્પમાં વિકલ્પમાં જ રહ્યા કરે છે, એનો વિકલ્પ મટતો નથી અને નિર્વિકલ્પ અનુભવમાં આવતો નથી. પછી કોકને બહુ થોડી મન કસાયની શાંતિ થાય ત્યારે કલ્પી લે કે મને અનુભવ થઈ ગયો, પણ એમાં કાંઈ વાતમાં માલ નથી. એટલે અહીંયા એમ કહ્યું અસત્યાસ ઉપરથી એ વિચાર આવ્યો કે આમ કહેવા પાછળ અનુભવને પ્રદર્શિત કરવાનું પ્રયોજન છે. એમ વ્યવહારને એ આત્માને દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણામોને લીધે મેચક કર્યો છે. વ્યવહારને એ આત્માને દર્શન જ્ઞાન અને ચારિત્ર ત્રણ પ્રકારના પરિણામોને લીધે એને આત્માને મેચક એટલે ત્રણ ભાવરૂપ પણ કહ્યો છે. જુઓ, દરેક જગ્યાએ આ વિષય ઉપર પ્રકાશ પાડવા માટે આપણે વાત કરી શકીએ કે જ્યારે જોર દેવું હોય ત્યારે એટલું બધું જ્ઞાનીઓ અને આચાર્યો જોર દે કે એની યથાર્થતા ન સમજે તો બીજાને એકાંત પણ થઈ જાય, અને એમાંથી જ આ સાંખ્યાદી મત ઉત્પન્ન થયા છે, અને જૈનમાં પણ નિશ્ચયાભાસ એમાંથી જ થાય છે. એટલા માટે બધી વિવિક્ષાઓથી વાત ચાલે. પછી મુખ્ય ગૌણ કરવું એ પોતાની ટેકનિક જે છે એની કળા છે એ પ્રમાણે કરવું જોઈએ, અને એમાં જેટલો એક્સપર્ટ થાય એટલું વધારે સારું. તો આચાર્ય ભેદને પરદ્રવ કે જૂઠો કે પર્યાયને પરદ્રવ કે બધું કહી શકે તો એમને દોષ નથી થતો. કેમ દોષ થતો નથી? કે પોતાની વિતરાગતાથી પડતા નથી. જેમ કોઈ મોટરસાયકલની એક રેસમાં માણસ એક્સપર્ટ છે, મોટરસાયકલની રેસમાં સીધો રસ્તો હોય નહીં, ગોળાય અને માગશું કે એને આપે કે જેથી એને સ્પીડ કાપવી પડે, પણ બહુ એક્સપર્ટ હોય એ સ્પીડ કાપ્યા વગર પણ ટર્ન લઈ શકે, અને જ્યારે ટર્ન લે ત્યારે એને મોટરસાયકલને નમાવવી પડે, અને કોઈ વાર એટલી બધી નમાવે કે હમણાં જાણે એ જમીનને અડી જશે. જો એ જમીનને અડી જાય તો મરી જાય, એટલી સ્પીડમાં હોય કે જો જમીનને અડી જાય તો કેટલા ગલોટિયા ખાવા પડે, અને હાથમાંથી હેન્ડલ છૂટી જાય એ કહેવું મુશ્કેલ છે ફ્રિક્શન થાય તો. પણ એટલો બધો એક્સપર્ટ હોય કે જોનારને એમ લાગે કે હમણાં જમીનને અડી જશે, પણ એ જમીનને અડ્યા વગર આગળ નીકળી જાય. તો એની જે કુશળતા, એની જે કાર્યકુશળતા, કાર્યક્ષમતા, એની જે કળા બેલેન્સ રાખવાની જે, એમાં એટલો એક્સપર્ટ છે એટલે વાંધો નથી. પણ બીજો એની નકલ કરવા જાય શું થાય? મરી જાય. નકલ કરવા જાય તો શું થાય? કે પડીને મરી જાય. તો એમ જે વિતરાગતાના સ્વરૂપના અવલંબને ગમે એટલો જોક લે ને, કેવળ જ્ઞાનને પરદ્રવ કહે છે, વધુ પ્રબલધારી અરે કુંકુદાચાર્ય કહે છે 50મી ગાથામાં નિયમ સારમાં, કહી શકે છે, કહી શકે છે. અને કોઈ એક સામાન્ય મુમુક્ષુ હોય એ તો દેવગુરુ શાસ્ત્રના શુભભાવમાં વિરાધના કરે તો મરી જાય. દેવગુરુ શાસ્ત્ર કે સત્પુરુષની વિરાધના કરે તો, એ રાગની ભૂલ કરે તો મરી જાય. આ તો વિતરાગતા નહીં, કેવળ જ્ઞાન તો વિતરાગી પર્યાય છે. તો એનો અર્થ શું થાય છે? કે પોતાની યોગ્યતા જોઈને, સમજે ભલે ગમે એટલો, યોગ્યતા જોઈને જ્યાં ઊભો છે ત્યાંથી એને એક પગલું આગળ વધવાનું છે. અને તે પણ એ પગલું એને શક્તિ પ્રમાણે ભરવાનું છે. ઊભો છે ક્યાંક ને પગલું ક્યાંક ભરવાની વાત કરે તો એ કલ્પના વિહાર છે, અને વધારે પડતું પગલું ભરે ફલાંગ મોટી ભરે તો પડી જાય પાછો. આટલો વિવેક ઘણા અનેક પડખેથી કરવાનો હોવાથી જ્ઞાનીઓએ સત્સંગમાં રહેવાની આજ્ઞા કરી કે તું સત્સંગમાં રહેજે, નહીં તો તને ક્યાં ભૂલ થશે તને ખબર નહીં પડે. કેમ કે આની અંદર આટીફૂટી ઘણી છે, ઇન્સ એન્ડ આઉટ એની ઘણી છે, પ્રોસ એન્ડ પોઈન્ટ ઘણા છે એના, એટલે બહુ સંભાળીને ચાલવું પડે. આ એક ટ્રીટમેન્ટનો વિષય છે, અને ગંભીર રોગની ટ્રીટમેન્ટ તો અંડર સ્ટ્રિક્ટ સુપરવિઝન હોય છે હોસ્પિટલમાં, પણ આની અંદર તો સત્સંગ છે એ અનિવાર્ય થઈ જાય છે. બધા પડખેથી અને અનુભવથી જોતા સત્સંગ છે અનિવાર્ય છે, નહીં તો સમજાય જ નહીં. માણસ પોતાની કલ્પના ચડી જ જાય, અને પરમ અવગાઢ દશા આવ્યા પહેલા 693 કહે છે કૃપાળુદેવ, એટલે ભાવનાની પરમ અવગાઢ દશા થયા પહેલા જીવ જ્ઞાન માર્ગે આગળ વધવા માગે તો અતિ પરિણામીપણું એટલે ઓવર એસ્ટિમેશન જેને કહે છે, એવા અનેક પ્રકારના દોષ ઉત્પન્ન થયા વગર રહે નહીં, અને ચડવા કરતાં પડવાના સ્થાન ઘણા છે એની અંદર. હવે વ્યવહાર નીતિ કહે છે 18મો શ્લોક કે પરમાર્થેન તુ વ્યક્ત નાતૃત્વ જ્યોતિષ એકક સર્વભાવાંતરધ્વંસી સ્વભાવત્વાત અમેચક. પરમાર્થેન તુ શુદ્ધ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો વ્યક્ત એટલે પ્રગટ જ્ઞાન જ્યોતિ માત્રથી આત્મા એક સ્વરૂપ છે, એકક આત્મા એક સ્વરૂપ છે. શુદ્ધ નિશ્ચય નહીંથી જોવામાં આવે એટલે જ્ઞાન શ્રુત જ્ઞાનનો જે એક અંશ છે કે જેનું પ્રયોજન શુદ્ધ નિશ્ચય સ્વરૂપને અવલંબીને અનુભવ કરવાનું છે, એ દ્રષ્ટિકોણથી જોઈએ તો નહીં છે. એ દ્રષ્ટિકોણ છે આત્મા એક સ્વરૂપ છે, પદાર્થ એક છે, અભેદ છે, અનંત ગુણોનું એક રૂપ છે, અને પ્રગટ જ્ઞાન જ્યોતિ માત્રથી એનો અનુભવ થાય છે. પ્રગટ એવી જે જ્ઞાન જ્યોતિ છે એનાથી એનો અનુભવ થાય છે. ભલે તિર્યંચ હોય, ઉઘાડ સાવ ઘટી ગયો હોય, બિડાઈ ગયો હોય, પણ સંગની પંચેન્દ્રિય હોય તો પણ એ જ્ઞાન જ્યોતિથી મને અનુભવ થયો છે, એટલું તો સ્પષ્ટ એને અનુભવ ગોચર થાય. બીજા ગુણ જો જણાય કે ન જણાય એનું કાંઈ નહીં, જ્ઞાન અને સુખ આ બે તો અનુભવમાં આવે સ્વસંવેદનમાં, એટલે આત્મા પ્રગટ જ્ઞાન જ્યોતિથી નાયકતા જ્યોતિ માત્રથી આત્મા એક સ્વરૂપ છે. કારણ કે દ્રવ્યાર્થિક નહીંથી સર્વ અન્ય દ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી થતા વિભાવોને દૂર કરવાનો ભાવાંતર ધ્વંસી, બીજા ભાવોનો ધ્વંસ કરવો એટલે નાશ કરવો, દૂર કરવાનો અર્થ પણ અહીંયા નાશ કરવો એ છે, અભાવ કરવો એ છે, નાશ કરવા રૂપ તેનો સ્વભાવ છે, તેથી તે અમેચક છે અથવા શુદ્ધ એકાકાર છે. એટલે શુદ્ધ નિશ્ચયથી નહીંથી જોઈએ તો સ્પષ્ટપણે એવો અનુભવમાં આવે છે અને એવો જ છે. પ્રગટ જ્ઞાન જ્યોતિથી એટલે કે એ જ્ઞાનની જ્યોતિ અનાદિ અનંત પ્રગટ છે બધા જ જીવોને, એ વિષય પોતે અહીંયા એટલા માટે ઉપોદઘાતથી ખુલે છે કે 17-18 ગાથામાં એ વાત કહેવા માગે છે આચાર્ય કે આબાળ ગોપાળને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા નિરંતર સદા અનુભવમાં આવી રહ્યો છે. એ જ્ઞાનની જ્યોતિ બધાને છે, પણ તિરોભૂત અવસ્થામાં હોવાથી પોતાને માલુમ પડતી નથી, માલુમ પડતી નથી માટે નથી એમ નથી છે એમ શ્રી ગુરુ આપણને કહે છે કે છે છે ને છે, જો છે તો એ બહુ મોટો આનંદનો હર્ષોલ્લાસનો વિષય છે. જેમ કોઈ દરિદ્રીને એમ કહો કે તું બહુ શ્રીમંત અને ધનવાન છો, ધન તારા ઘરમાં દાટેલું છે, તને ખબર નથી એટલે તું ભીખ માગે છો. કહેનાર પ્રમાણિક હોય, એનો સગો સજ્જન હિતેચ્છુ હોય, અવારનવાર મદદ કરનાર હોય, વિશ્વાસુ એટલે કે પૂર્ણ વિશ્વસનીય હોય, તો એને હર્ષનો ઉલ્લાસ કેટલો આવે. હે, મારી મને કોઈ દીનતા કરવાની જરૂર જ નથી, મારી બધી ભીખ માગવાની વૃત્તિ ખતમ થઈ જાય, તો મારે કોઈને કોઈની દીનતા કોઈની પાસે દીનતા કરવી ન પડે, મારે ક્યાંય લાંબો હાથ કરવો ન પડે. એને માનસિક રીતે કેટલો મોટો ફેરફાર થાય, હજી ધન ગોયું જોયું નથી, ત્યારે એ દલીલ નથી કરતો કોઈ એવો માણસ કે પણ મને જોયું નથી ને મને કેવી રીતે હોંશ ચડે, હું જોયું નથી ને મને કેવી રીતે આનંદ આવે, જોયું નથી ને હું કેવી રીતે માનું, કાંઈ શંકા નહીં કરે. હે, તમે એમ કહો છો? તો કે હા, મને ખબર છે બધી, આ તો હું 5-25 વર્ષ પરદેશ ગયો તો મને ખબર નહીં તારી આવી હાલત થઈ ગઈ છે નિર્ધન. હું તો એમ સમજતો કે તું મોટો શ્રીમંતનો દીકરો છો એટલે તું તો એમ મેઇન જલસા કરતો હોઈશ, હા, પણ તને જ્યારે ભીખ માગતો જોયો ત્યારે મને એમ થયું શું થઈ ગયું આને, હું કહો ભાઈ તો એના બામા મરી ગયા પછી, અચિંતા મરી ગયા પછી આને આ દશા બગડ થઈ ગઈ છે ને, અત્યારે તો ભીખ માગવાનો વાર આવ્યો છે એને, કેમ કે કોઈ જાણે કામ ધંધો કર્યો નથી ને કરતો નથી, ભીખ માગે ગુજરાન ચલાવે. તો કે કાંઈ વેપાર ધંધો કરીને પૈસા ખોય, તો કે ના ના કાંઈ કર્યું જ નથી ને, પૈસા ખોવાનો ક્યાં સવાલ છે, પૈસા છે જ ક્યાં એની કાંઈ ખોવે, બોલો નથી ખોય, અનેક પાસે પૈસા છે ને દાટેલું છે મને ખબર છે. એ તો કોઈ મિત્ર હોય, એવું નજીકનો મિત્ર હોય, નજીકનો આત્મીય એને ખબર હોય, હા, અને એવી રીતે માણસ શું અચિંતા મરી જાય એટલે કહી રાખે કોકને, અમારી વાચા બંધ થઈ જાય કોઈ વાર કે અચિંતા મરી જાય તો માય કુટુંબ દુઃખી ન થાય માટે તમને કહી દે છે કે અમે આ જગ્યાએ ડાયતું છે, અમારા જ ઘરમાં છે, અમારા જ પોઝિશનમાં છે. એ માણસ એને કહે ત્યારે જરાય આર્ગ્યુમેન્ટ કરે, જરાય દલીલ કરે, જરાય શંકા કરે, એના ઉપર અવિશ્વાસ કરે, તો પછી મહાન વિતરાગી આચાર્યો અને જ્ઞાનીઓ પ્રત્યે શંકા કરવાનો ક્યાં સવાલ ઊભો થાય છે. જ્યારે એમ કે આબાળ ગોપાળ બધાને તમને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, કાંઈ અનુભવમાં અમને આવતો નથી, કાંઈ આનંદ આવતો નથી, કાંઈ અમને નિર્વિકલ્પ અનુભવ હજી થયો જ નથી, આ કેવી રીતે માનવું, કાંઈક ફોદા કાઢે, અરે ભાઈ શંકાથી જોવાનો વિષય નથી. તને ન સમજાતો હોય તો ઉત્સાહ લાવીને, હોંશ લાવીને તું સમજવાનો પ્રયત્ન કર. કયું છે એમાં મિનમેખ નથી, કયું છે એમાં ફેરફાર નથી, એ વાત પહેલાં સ્વીકારી લે અને તારા હિત ખાતર તું એના ઊંડાણમાં. શંકા કરવાની પાછળ સ્વચ્છંદ છે, નહીતર ઓઘે ઓઘે પણ એટલી સમજણ હોવી જોઈએ કે જે વિતરાગી છે અને છતાં જગત આખાના હિતેચ્છુ છે, સર્વ જગત આખું જગત કોઈ પણ જાતના ભેદભાવ વગર, ભવ્ય અભવ્યના પણ ભેદભાવ વગર જુઓ, વિરોધી અવિરોધીના પણ ભેદભાવ વગર, જેની નિરંતર ભાવના જ એવી હોય છે આ માર્ગમાં પ્રવેશ કરનાર, કે જગતના બધા જ જીવો આ તત્વને પામો, પોતાના આત્મિક સુખને બધા અનુભવો અને કોઈ જગતમાં દુઃખી ન હો, એને અનંત કરુણા કહે છે. કેમ કે એની કરુણાની સીમા ક્યાં રહી? એને તો કોઈ મર્યાદા જ ન રહી. નહીતર જગતમાં તો ખબર છે એમને કે અભવ્ય જીવો પણ છે, એ પણ ખબર છે કે વિરોધી જીવો પણ છે, ખબર નથી એવું કાંઈ નથી. પણ એની અનંતતામાં એ સીમાઓના સીમાડા ક્યાંય નથી. હા, એવા કોઈ સીમાડા ત્યાં બંધાતા, એ કુદરતી જેવી ભાવના હોય છે. એ જ્યારે એવી ખબર છે કે આવા જ્ઞાનીઓ આવા આચાર્યો હોય છે, તો એની વાતમાં શંકા કરવી એ અપરાધ છે. એ કહે એમાં શંકા કરવી એ જ મોટો પોતાનો સ્વછંદ છે. અપરાધ છે એટલે પોતાનો મોટો સ્વછંદ છે, અને એ સ્વછંદ છે એ અંધત્વ લાવે છે. એને દિશા સુધ મળતી નથી, અને એને પોતાને જ ચાર ગતિના પરિભ્રમણનું એ મોટું કારણ થાય છે. હા, એ લીધું ને 6 પદના પત્રો પૂરો કરતા આપણે સૌ છપાય છે. હવે ગુજરાતી તો પ્રૂફ આવી ગયા ને, ગુજરાતી પ્રૂફ સેકન્ડ પ્રૂફ પણ આવી ગયું. 6 પદનો પત્ર જે કોબામાં સ્વાધ્યાય થયો એ છપાઈ જશે. આપણે પ્રફુલભાઈ તરફથી બધાને આપવાનો છે. પ્રફુલભાઈ શીલાબેન આવ્યા છે, એમણે 20,000 રૂપિયા એની નીચે આપ્યા છે. શું કેવું છે એમને કે કૃપાળુ દેવે ત્યાં સુધી વાત કરી કે એવી એમની જે નિષ્કારણ કરુણા હોય છે એની પ્રશંસા કરવી, એની સ્તુતિ કરવી, ભક્તિ કરવી, એ દર્શનભૂને ગાળી નાખે એમ કે છે. શું કરે એટલે આત્મસ્વભાવ પ્રગટે દર્શન. નહીતર તો એમ થાય કે આ તો એક વિકલ્પ છે ને રાગ છે. એમની કરુણાની પ્રશંસા કરવી તો વિકલ્પને રાગ થયો, એમાં આત્મસ્વભાવ કેવી રીતે પ્રગટે? તો કે એમાં દર્શનમાં ગળે છે, તો એકલા વિકલ્પને નહીં જો. એ વખતે એનું જ્ઞાન એનું શ્રદ્ધાન જે પ્રકારે પરિણમન કરશે તે પ્રકારને જોતા એનો દર્શનમાં ગળી અને આત્મસ્વભાવ પ્રગટ થશે. અને એ બધી વાતો શંકા કરવા જેવી નથી, એ કોઈ વાતો શંકા કરવા જેવી નથી. જે બધું કહ્યું છે તે અનુભવથી અખંડ સત્ય કહ્યું છે. કેવું? ખંડિત ન થાય કોઈ કાળે એવું સત્ય કહ્યું છે. તો અહીંયા એમ કહે છે કે ભેદ દ્રષ્ટિને ગૌણ કરીને અભેદ દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા એકાકાર જ છે. આત્મા એકાકાર જ જ છે, જો જ મૂકી દીધો. અને તે જ અમેચક છે, જે એકાકાર છે તે જ અમેચક છે, તે જ અવલંબનનો વિષય છે, તે જ પરમ પ્રયોજનનો વિષય છે, તે જ પરમાર્થભૂત વિષય છે, તે જ સત્યાર્થ છે. એ રીતે એની મુખ્યતા આપવા માટે એ વાત કરી છે. અને એ મુખ્યતા ઓળખીને આવવી જોઈએ. એમને ઓળખ્યા વગર મુખ્યતા કરે તો વિકલ્પ અને રટણ થઈ જાય, તો એથી કાંઈ આત્મકલ્યાણ ન થાય. એ રીતે 17-18 શ્લોક કયા પછી છેલ્લો 19મો શ્લોક કહે છે કે આત્માને પ્રમાણ નહીંથી મેચક અમેચક કહ્યો. પ્રમાણ અને નહીં થયું, શું ઉપર પહેલાં પ્રમાણ કહ્યું નિશ્ચયથી આમ છે, 17માં વ્યવહારથી આમ છે, પછી પરમાર્થથી કહ્યું એકલા નિશ્ચય નહીંથી કહ્યો. એમ આત્માને પ્રમાણ અને નહીંથી મેચક અને અમેચક કહ્યો તે ચિંતા મટાડીને, એવો વિકલ્પ મટાડીને. હવે એમ કહે છે કે એ વિકલ્પ પણ મટાડી દેવો, એ વિકલ્પમાં કંઈ રોકાવા જેવું નથી. એનો અર્થ શું થયો કે વિચારની ભૂમિકાને ઓળંગી જઈને પ્રયોગની ભૂમિકામાં તું નિર્વિકલ્પ થા, એમ કહેવું છે. ચિંતા મટાડીનો અર્થ શું છે? અહીંયા વિકલ્પ મટાડવો છે. એક છે ને અનેક છે, એક છે ને અનેક છે, એક છે ને અનેક છે, એમ તો વિકલ્પ કર્યા કરે. વસ્તુ વિકલ્પ રહિત છે અને એ વસ્તુમાં વિકલ્પની પહોંચ નથી, વિકલ્પથી ત્યાં પહોંચાતું નથી. નિર્વિકલ્પ વસ્તુ તને જ્ઞાનમાં પ્રતિભાસે, ઓળખાણ થાય તો એનો મહિમા આવે, અને નિર્વિકલ્પ વસ્તુનો મહિમા ઉત્કૃષ્ટ ડિગ્રીએ પહોંચે ત્યારે વિકલ્પની ઉત્પત્તિ બંધ થઈને નિર્વિકલ્પ અનુભવ થાય. જ્યાં સુધી વિકલ્પ જીવતો રહે ત્યાં સુધી એ મહિમાની ડિગ્રી ઓછી છે, એમ કહેવું છે કે ઓળખાણ થાય છે ત્યારે યથાર્થ મહિમા શરૂ થાય છે. સ્વરૂપ સન્મુખનો પુરુષાર્થ પણ શરૂ થાય છે. ગુરુદેવ એને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા કહે છે. આપણે નિર્વાણ દર્શનની કેળીમાં એ બધા આધાર લીધા છે ગુરુદેવના વચનોને. એ મહિમા મહિમા તરીકે યથાર્થ હોવા છતાં પણ એની ડિગ્રી હોય છે જુદી જુદી. ભક્તિ હોય છે તો ભક્તિની પણ ડિગ્રી હોય છે. ભક્તિ એટલે એક સરખો વિષય નથી. ભાવના હોય છે તો એની પણ ડિગ્રીઓ જુદી જુદી છે. એને તારતમ્યતા કહે છે શાસ્ત્ર ભાષામાં, એને તારતમ્યતા કહે છે. તો એ ડિગ્રી વધતા વધતા એક ચરમ સીમાએ પહોંચે છે ત્યારે અવસ્થાનો વિકલ્પ ઉત્પન્ન થવો બંધ થાય છે અને એકાકાર નિર્વિકલ્પ દશામાં સાક્ષાત્કાર થાય, પરમાત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. જ્યાં સુધી વિકલ્પ ચાલે છે ત્યાં સુધી પરોક્ષતા છે, અને એ પરમાત્મા ઓઝલમાં વિકલ્પના પડદા આડે સાક્ષાત અનુભવમાં આવતો નથી. પ્રતિભાસ થવા છતાં પણ, ઓળખાણ થવા છતાં અનુભવ જુદી વસ્તુ છે, ઓળખાણ જુદી વસ્તુ છે. અનુભવ થતાં આનંદ ભવનો છેદ થઈ ગયો, ઓળખાણની હજી એ ડિગ્રીની ભૂમિકા નથી. તો શું કહે છે કે આત્માને પ્રમાણથી અને નયથી મેચક અને અમેચક કહ્યો તે ચિંતાને મટાડીને, હવે એ વિકલ્પને પણ મટાડીને, જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવું, એમ હવે આ કળશમાં કહે છે. જો અંતર અઢાર ગાથા કહેવી છે ને, એનો પહેલાં કેટલી પ્રસ્તાવના કરે છે પોતે, ચાર ચાર શ્લોક કીધા અમૃતચંદ્રાચાર્ય, જબરજસ્ત ટીકા કરી છે. ગુરુદેવ તો કેટલી પ્રશંસા કરતા હતા, અજોડ ટીકા છે આ ભરત ક્ષેત્રની, અજોડ ટીકા છે. શું એક વિષય કુનકુંદાચાર્યનો એમને પ્રતિપાદન કરવો છે તો આગળ પાછળ કેટલું ખોલીને કહે છે. શું બહુ સરસ વાત કરી છે. આત્મનસ ચિંતયે એવા અલમ, અલમ અટકો એનાથી, આત્માની ચિંતા એ પ્રકારની આત્માની ચિંતાથી અટકો, બસ થાવ, બસ થાવ, બસ થાવ. આત્મનસ ચિંતયા એવા અલમ મેચક એ મે અમેચકત્વયો હો, મેચક અને અમેચકની ચિંતાથી હવે બસ થાવ. દર્શન જ્ઞાન ચારિત્રી હૈ સાધ્ય સિદ્ધિર નચ અન્યથા. આ આત્મા મેચક છે, ભેદરૂપ છે, અનેક આકાર છે, તથા અમેચક છે, અભેદરૂપ છે, એકાકાર છે, બે વાત છે. એવી ચિંતાથી તો બસ થાવ, ચિંતયા એવ અલમ, હવે એ ચિંતાથી બસ થાવ. એવી ચિંતા ન કરતો હોય અને સંસારની ચિંતા કરતો હોય, છોકરાનું શું થશે, પૈસાનું શું થશે, શરીરનું શું થશે, એને તો એમ કહે છે તું હવે આ જરાક વિચાર કરને, કર વિચાર તો પાસ, કંઈક આ વિચાર કર. વિચારમાં આવ્યો એને એમ કહે છે કે હવે નિર્વિચારની ભૂમિકામાં આવ, આયા પણ અમે તને અટકવા દેવા માગતા નથી. વિતરાગના અને જ્ઞાનીઓના ઉપદેશની એક વિશિષ્ટ ખૂબી આ છે કે કોઈ પણ ભૂમિકાના સાધકને ત્યાંથી ઉપાડવાની જ વાત કરે. મુમુક્ષુ હોય તો મુમુક્ષુ, સાધક હોય તો સાધક, ત્યાંથી તું આગળ હાલ, જ્યાં છો ત્યાંથી તું આગળ ચાલ. પછી મુનિ હોય તો મુનિને યોગ્ય ઉપદેશ, જ્ઞાની હોય તો જ્ઞાનીને યોગ્ય ઉપદેશ, મુમુક્ષુ હોય તો મુમુક્ષુને યોગ્ય ઉપદેશ, અને સંસારી હોય તો સંસારીને યોગ્ય ઉપદેશ. ઉપદેશના ચાર તબક્કા છે. મુનિને એમ કે, હે મુનિ, કેવળ જ્ઞાન લેવા માટે, પૂર્ણ દશા ગ્રહણ કરવા માટે તે સર્વસંગ પરિત્યાગ કર્યો, તિલતુષ માત્ર પરિગ્રહની અપેક્ષા ન રાખી, અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનની વિતરાગતાને પણ તે સાધી રાત દિવસ પુરુષાર્થ કરે છો, રાત્રે ઊંઘ નથી, રમઝટ પુરુષાર્થને ચાલે છે, હવે કેવળ જ્ઞાન લીધા વિના રહેતો નહીં હો, હવે કેવળ જ્ઞાન લીધા વિના રહેવાનું નથી, અને જો આયુષ્ય પર્યંત પુરુષાર્થની ડિગ્રી ન વધીને શ્રેણી ન માંડી તો દેવલોકનું મોટું જંકશન થશે, સીધું ચોથા ગુણ સ્થાને આવવું પડશે, અને કરોડો અબજોના અબજો વર્ષ સુધી તારે ચોથા ગુણ સ્થાનમાં રાજે રાગ થશે. એ રાગ તો બળબળતો અંગારો છે, એનાથી શેકાવવું પડશે. જ્ઞાનીને એમ કે, મુનિને એમ કે, એ વાત અમૃતચંદ્રાચાર્ય 85 કાયની 172મી ગાથામાં એ વાત કરી છે. સોગાનીજીએ જ્યારે દેવગુરુ શાસ્ત્રના રાગને ભઠ્ઠી કીધી ત્યારે થોડો વાદ વિવાદનો સમાજની અંદર એક પ્રસંગ ઉત્પન્ન થયો. ગુરુદેવ પાસે સમાધાન માગવામાં આવ્યું કે આપ સમાધાન કરો, કેમ કે વાદ વિવાદમાં પ્રખર કોઈ માણસ હોય તો એ તો પછી ગુરુદેવની પાસે કે આપ કયો. ત્યારે ગુરુદેવ કહ્યું કે, રામજી મેને કીધું કે લખી નાખજો 172મી ગાથામાં અમૃતચંદ્રાચાર્ય આ વાત કરી છે કે જ્ઞાની પણ જો પૂર્ણતાને ન પામે તો એને દેવલોકમાં બળબળતા અંગારામાં શેકાવવું પડે છે ચિરકાળ પર્યંત, બહુ લાંબા કાળ સુધી છે, શાસ્ત્રમાં પણ એનો આધાર છે. માટે સોગાનીજીએ જે કહ્યું છે તે યથાર્થ કહ્યું છે, પોતાના આત્મશાંતિના અનુભવથી એ વાત કરી છે. એટલે એમ કે છે કે આત્મા એક રૂપ છે ને અનેક રૂપ છે, પ્રમાણથી આમ છે, નિશ્ચયથી આમ છે, બધું સમજ્યા કાંઈ વાંધો નહીં. હવે સમજ્યા પછી પુરુષાર્થ ઉપડવો જોઈએ. જો સમજણ પુરુષાર્થને પ્રેરે નહીં તો એ સમજણને યથાર્થતા રહેતી નથી. જે સમજણ પુરુષાર્થને પ્રેરે નહીં, જે સમજણ પુરુષાર્થને પ્રેરે નહીં તે સમજણમાં સમજણની યથાર્થતા રહેતી નથી. અને એનું કારણ એ છે કે એ સમજણ સાચી દેખાતી હોય છતાં અયથાર્થ એટલા માટે છે કે એમાં પરલક્ષીપણું અવશ્ય છે. સ્વલક્ષી સમજણ તો પુરુષાર્થને પ્રેરે પ્રેરે ને પ્રેરે જ, રોકી શકાય જ નહીં પુરુષાર્થને. યથાર્થ સમજણથી પુરુષાર્થને રોકી શકાય જ નહીં. જેમ કોઈ સ્વજન મરી જાય તો કોઈ રડવા માટે રોકી શકે છે પોતાને? ન રોકી શકે, એ તો સીધો ઉછળીને જ બહાર આવે. કેમ કે એની ફિલિંગ છે, ફિલિંગનો વિષય છે. એમ આ એક ફિલિંગનો વિષય છે. ફિલિંગ સ્ટેજ આવે આવે ને આવે, આમાં ફિલિંગ સ્ટેજ નો આવે તો સમજવું જોઈએ કે પરલક્ષીપણું છે અને એ નહીં આવવા દે. હા, એની એકદમ પ્રેક્ટિકલ સાઈડ છે, અથવા વાસ્તવિકતા જ આ છે એની, હા, આની રિયાલિટી છે. તે સમજણમાં યથાર્થતા નથી. ક્યાંક ક્યાંક ટુકડા આપે છે ને સ્વાનુભૂતિ પ્રકાશમાં, શું કે છે કે એ ચિંતાથી બસ થાવ, સાધ્ય આત્માની સિદ્ધિ. ટાઈમ જોજો, મારી પાસે ઘડિયાળ નથી, આગળ પાછળ છે ને. સાધ્યાત્માની સિદ્ધિ તો દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ ભાવોથી છે, બીજી રીતે નથી. એ તો નિયમ સિદ્ધાંત છે. આત્માને સાધવા માટે આત્મદર્શન, આત્મજ્ઞાન અને આત્મચારિત્ર સિવાય તો બીજી કોઈ માર્ગ જ બીજો નથી. ભલે એમાં એ ત્રણ ભેદ પડે છે, પણ એ તો વિકલ્પમાં, વિચારમાં ભેદ પડે છે, અનુભવમાં ભેદ પડતો નથી. એટલે એમ કહેવા માગે છે કે એ બધી ભેદ અભેદની વાતો સમજ્યા પછી પણ આત્માના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર એક અને અવિરુદ્ધપણે ઉત્પન્ન થાય એ મૂળ માર્ગ છે, બીજી રીતે મૂળ માર્ગ નથી. અને જે રીતે મૂળ માર્ગ સધાય એ રીતે તમે સાધો, એ રીતે તમે પરિણમન કરો. વિકલ્પમાં ને વિચારમાં રોકાવા જેવું નથી. એ રીતે એટલે કઈ રીતે, આ જરા વિશે ઊંડાણમાં છે. આવતીકાલના સ્વાધ્યાયમાં વિસ્તાર કરશું. પણ ઈ આવી વાત જે છે એ એટલા માટે ગોળ ગોળ રહી જાય છે. એ રીતે કરો, તે રીતે કરો, જેમ થાય તેમ કરો. શું કે એમાં પ્રયોગ અને અનુભવનો સંકેત છે. શું છે એમાં? પ્રયોગ અને અનુભવનો એમાં સંકેત છે. કેમ કે રોટલીમાં વિરણ કેવી રીતે ફેરવવું એની ડેફિનેશન નથી. સાયકલ કે સ્કૂટર ટુ વ્હીલર ઉપર બેલેન્સ કેવી રીતે રાખવું એની કોઈ ડેફિનેશન નથી. જે રીતે બેલેન્સ રહે એ રીતે રાખવા વિલણ અને સાયકલ ઉપર જે રીતે કામ થાય એ રીતે કરો, એમ જ કહેવું પડે. એટલે એમને એવી રીતે કહેવું પડે છે કે જે રીતે આત્માની સાધ્યની સિદ્ધિ થાય. જો મથાળામાં એમ લીધું, ચિંતાને મટાડીને જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરો. સાધ્ય સિદ્ધિ કહેવા જતા ત્રણ ભેદ પડે છે કે આત્માને શ્રદ્ધા કરો, આત્માનું જ્ઞાન કરો, આત્માને ચાર, વળી પાછું ભેદમાં આવવું પડે, વળી તમે ભેદનો નિષેધ કરો. આમાં આમ નામ ક્યાં સુધી અમે બે બાજુ માર ખાશું, અથડાયા કરશો? એટલે એમ કહે છે કે પ્રયોગમાં આવો. અને એ પ્રયોગનો વિષય પ્રયોગાત્મક પ્રયત્ન કરીને પ્રયોગથી પ્રયોગને સમજવો એ એનો એક ઉપાય છે. એમાં પ્રયોગનું સ્ટેજ તો આમ પહેલેથી શરૂ થાય છે, પણ અવલોકનમાં મુખ્યપણે પ્રયોગ પદ્ધતિ છે. તો ઘણી વાર ચર્ચા ઘણા મુમુક્ષુઓ પૂછે છે કે અવલોકનની ચર્ચા કરો ને, એમાંય કલ્પના એ ચડી જશો. તમે પોતે અવલોકનના સ્ટેજ સુધી આવો, તમે પોતે અવલોકન કરતા થાઓ, પછી એમાં કોઈ તકલીફ હોય, એમાં કોઈ મૂંઝવણ હોય, એની આપણે ચર્ચા કરીએ તો તમને બહુ સરસ પકડાશે કે આમ કહેવા માગે છે, મને આમ કહેવા માગે છે. જેમ કોઈ દીકરી 10-12 વર્ષની વિલણ લઈને રોટલી શીખતી હોય અને જરાક આવડત ઓછી હોય તો વારંવાર એની મમ્મીને કહે પણ આ બરાબર ગોળ થતી નથી, આ બરાબર ગોળ થતી નથી, આ લામ ક્યાંક કાણું પડી જાય છે, ક્યાંક જાડી જાડી રહી જાય છે. તો કંઈક વાર એનો હાથ પણ પકડે, એકવાર એને એમ કે જો આમ કર, આમ કર, આમ કર, એમ તેને થોડુંક પ્રેક્ટિકલી કરી દેખાડે. હં, એમને એમ કરતાં શીખી જાય. પણ એકલી ચોપડી જ વાંચવાની વાત કરે ને વ્યાખ્યાને જ સાંભળવાની વાત કરે કે તું ભાષણ કર મને રોટલી કેવી રીતે કરવી, કે મને લખી દે તું એનું ચેપ્ટર તો હું વાંચ્યા કરું, ગોખી નાખું, મોઢે કરી નાખું, તો એમ કંઈ રોટલી વણતા ન આવડે. એમ આ વિષય જેમ આત્માની સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવાનું જ્યારે વાત કરે છે ત્યારે એમનો પ્રયોગનો સંકેત છે. અને એ પ્રયોગની ભૂમિકામાં આવીને અથવા ઉલટા પ્રયોગથી સુલટા પ્રયોગને પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઉલટું પરિણામ દર્શન જ્ઞાન ચારિત્રનું ચાલે છે, પ્રેક્ટિકલ સાઈડથી એનું અવલોકન કરે તો એને ઊંધું કેમ ચાલે છે એમ ખબર પડે, મારો પ્રયોગ ઊંધો કેમ ચાલે છે, તો સવળો કેમ ચાલે એને સમજવું, થોડો ઘણો પણ એને આ ભાષ પ્રતિભાસ આવે એમ. અવલોકન એટલે ઓબ્ઝર્વેશન કરવું, ચાલતા ભાવોને નો પરિચય કરવા માટે, ચાલતા ભાવોમાં અનુભવ શું થાય છે, એમાં કેવા કેવા પ્રકારના અનુભવ થાય છે એનું ઘણા પડખા છે. અવલોકન કરે ત્યારે જ અવલોકનની ભૂમિકામાં સમજાય નહીં તો સમજાય નહીં. પોતાને ચાલતા ભાવોને ચાલતે ચાલતા હોય તે જ વખતે જોવા, પાછળથી વિચારમાં એમ નહીં.